प्रवचन नंबर 199 तारीख 4/12/89 58 मिनिट समयसार गाथा 49।
પાંચમો બોલ આવે છે શબ્દથી આત્મા રહીત છે એટલે એક ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ શું છે એ પ્રશ્ન અને એનું લક્ષણ શું, લક્ષણનો ઉત્તર પછી આપશે. પહેલા જીવ સામાન્યનું લક્ષણ આપે છે, પછી આત્માનું ચેતના લક્ષણ છે એમ કહેશે. ચેતના લક્ષણ કહો, જ્ઞાન લક્ષણ કહો, ઉદ્યોગ લક્ષણ કહો, અને લક્ષણ એને કહેવાય કે જે લક્ષ્યને નિરંતર પ્રતિક્રિયા છે. એક સમય પણ લક્ષણ લક્ષ્યને પ્રસિદ્ધ ન કરે એક, અને લક્ષણ પરને પ્રસિદ્ધ કરે તો એ લક્ષણ નથી કરીને. પહેલા તો જીવનું સ્વરૂપ સમજાવે છે કે જીવ આવો છે, એ સ્વરૂપ સમજાવ્યા પછી એના લક્ષણની વાત કહેશે કે આત્મા ચેતનાનું ભાવ છે, ચેતનાનું ભય છે. તો લક્ષણનો એવો એક સ્થાન છે અબાધિત કે એક સમય પણ એવો ન હોય કે લક્ષણ લક્ષ્યથી ભિન્ન હોય, અથવા લક્ષણ લક્ષ્યને પ્રસિદ્ધ ન કરે એક, કોઈ વાર કરે ને કોઈ વાર ન કરે તો પણ એ લક્ષણ નથી, અને એ લક્ષણ પોતાને પ્રસિદ્ધ ન કરે અને પ્રણને પ્રસિદ્ધ કરે તો પણ એનું લક્ષણ નથી. માટે લક્ષણ એવું હોવું જોઈએ કે નિરંતર જ્ઞાન લક્ષણમાં જણાયા જ કરે. આ ચેતનામાં ચેતન જણાયા જ કરે. ચેતનામાં ચેતન જણાય છે એ તો સ્વાભાવિક ક્રિયા છે, એમાં પુરુષાર્થ નથી. પણ એનો સ્વીકાર કરવો એમાં આનંદ પુરુષાર્થ છે. એવા બે પ્રશ્ન છે, એમાં પહેલા પ્રશ્નની વાત ચાલે છે. ચેતના લક્ષણ આવશે ત્યારે વિશેષ આપણે સ્પષ્ટીકરણ કરશું, આ તો ઉપરથી બે પ્રશ્નો અને બે પ્રશ્નના જવાબ. એમાં ભગવાન આત્મા છે, અનંત મૂર્તિ સહિત છે, પણ ભૂતગલનો જે રસ ગુણ એનાથી રહી, ધનથી રહી, પરથી રહી, ગુણથી રહી છે. આત્મા શબ્દથી પણ રહી છે, શબ્દને જાણે એ આત્મા અમે કહેતા નથી. કેમ કે જે અલક્ષ્ય પ્રસિદ્ધ કરે એ પરિણામ જીવના નથી, લક્ષ્યને જ પ્રસિદ્ધ કરે, પોતાને જ પ્રસિદ્ધ કરે એને લક્ષણ કહેવામાં આવે છે. સાગરની ગળપણ સાગરને જ પ્રસિદ્ધ કરે, મરડીને પ્રસિદ્ધ ન કરે. લીંબુની ખટાશ લીંબુને પ્રસિદ્ધ કરે, દાળને પ્રસિદ્ધ ન કરે. દાળમાં ભલે નાખ્યો હોય, દાળ ખાટી એવી ભ્રાંતિ ભલે થાય, પણ એ લીંબુની ખટાશ દાળને પ્રસિદ્ધ કરતી નથી, અને લીંબુની ખટાશ લીંબુને પ્રસિદ્ધ કર્યા વિના રહેતી નથી. લીંબુની ખટાશ એક સમય પણ લીંબુને પ્રસિદ્ધ ન કરે તો એ લક્ષણાભાસ છે. કોઈ અવસ્થામાં પ્રસિદ્ધ કરે અને કોઈ અવસ્થામાં પ્રસિદ્ધ ન કરે તો અવ્યાપી નામનું બહુ અને આત્મા એક ખટાશ દાળને પ્રસિદ્ધ કરે છે એમ તેને ખ્યાલ આવે છે, એને ખટાશ પણ નથી, આત્મા આવતી લીંબુ પણ આત્મા આવે. એ તો બે દ્રવ્યની એકતા કરનારું છે. માટે અહીંયા એક શબ્દનામનો ભૂતગલનો ગુણ અથવા પર્યાય છે, ખરેખર તે કાળી ગુણ નથી પણ એ સ્કંદની પર્યાય છે. શબ્દની પર્યાયનો આત્મામાં અભાવ છે, શબ્દની પર્યાયથી આત્મા રહીત છે એ બોલ ચાલે છે. આવા ઈચ્છે જીતા સર્વજ્ઞ ભગવાનની વાણી, સંતોની વાણી, વાણી કાન ઉપર આવે એ પણ કોઈ ભાગશાળી હોય કાને આવે. આવી વાણી કુંકુંદાચાર્ય ચક્રવર્તીના ગુણ કરતા પણ વધી જાય ગુણ ત્યારે કેન્દ્ર ભગવાનની સત્યવાણી કાન ઉપર આવે. અહીંયા કે છે કે આત્મા શબ્દથી રહીત છે, શબ્દથી રહીત એક શબ્દ છે એમાંથી છ બોલ કાઢે છે. આત્મા શબ્દ નીકળે છે આ એ ભૂતગલની અવસ્થા. જીવ એ વાણીનો કરતા નથી, કેમ કે જીવ જાણનાર છે, ચેતન છે, વાણી જળ અચેતન છે એટલે ચેતન જળને કરતા નથી, કરતો નથી. માટે ચેતનમાં વાણીની નાસ્તી છે, અભાવ છે વાણીનો. આત્મા તો જાણનાર છે, વાણીનો કરનાર નથી. કેમ કે શબ્દની ફરિયાદી રહી છે એના છ બોલે સમજાવશે. એ રીતે જીવ ખરેખર ભૂતગલ દ્રવ્યથી અન્ય અનેરો ભેદ હોવાથી તેમાં એટલે આત્મામાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી, માટે અશબ્દ છે. ભગવાન આત્મામાં જ્ઞાન દર્શન ગુણ છે અને એની વ્યક્તિ થાય તો જાણવું દેખવું થાય, પણ એમાંથી શબ્દની પર્યાય નીકળે આત્માથી એમ ત્રણ કાળમાં બનતું નથી. સુખડના ઝાડ ઉગે ને એમાં બાવળના કાંટા આવી જાય એમ કોઈ કાળે બનતું, કે ભગવાન આત્મા ચૈતન્ય રૂપથી ભરેલો છે, એની શક્તિ અનંત છે, અનંત ગુણો છે માટે અનંત શક્તિવાન છે. એમાં જ્ઞાન દર્શન મુખ્ય બે ગુણ છે. એની વ્યક્ત અવસ્થા થાય તો જાણવાની ને દેખવાની ક્રિયા થાય, એટલી આ આત્માના પરિણામની મર્યાદા છે. એ પરિણામની બહાર પણ આત્મા જતો અને રાગને કરે અને શબ્દની પર્યાયને કરે અને શબ્દની પર્યાય આત્મામાં થાય છે અને આત્માની ખાણમાંથી આ વાણી નીકળે છે એવા ભ્રમણા અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિનો છે. કહે છે કે શબ્દ પર્યાય વિદ્યમાન નથી. આ 49મી ગાથા ઘણી ઊંચી અને ગંભીર છે. આ ગાથા પ્રવૃત્તિસારમાં, નિયમસારમાં, અર્થબાહુલમાં, ધવલમાં બહુ મૂળથી ભગવાન મહાવીરની દિવ્યધ્વનિ છૂટી એની સાથે સંબંધ રાખનારી સીધો સંબંધ છે આજે એવી ગાથા. આત્મા છે જાણનાર દેખ્યા છે પ્રભુ. આત્મામાં આ શરીર નથી, કર્મ નથી, શબ્દ નથી, એનાથી તો આત્મા જુદો છે. એમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી, એમાં હયાત નથી, એમાં એનો અભાવ છે. શબ્દનો શબ્દમાં ભલે સદભાવ, ભૂતગલ ભૂતગલમાં ભલે હો, પણ આત્મામાં એનો અભાવ છે. માટે અશબ્દ છે, શબ્દથી રહીત છે. બીજો બોલ, ભૂતગલ દ્રવ્યના પર્યાયોથી પણ એટલે શબ્દ પર્યાય, ભૂતગલ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દ પર્યાય નથી, માટે અશબ્દ છે. સ્કંદની પર્યાય છે, એક પરમાણુ છે ને, એક પરમાણુમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ ચાર જ ગુણ એમાં છે અને ચાર ગુણોની વિશેષ 20 પર્યાયો થાય, પણ કોઈ એક પરમાણુ પોતે શબ્દરૂપે ધ્વનિરૂપે પણ મેં એમ કોઈ ફાળે બનતો નથી. એ સ્કંધ બને છે ત્યારે ત્યારે ધ્વનિ બને છે એને એને ભૂતગલની પર્યાય કહેવામાં આવે છે. પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દ પર્યાય નથી, માટે અર્થ છે. ભેદ જ્ઞાનનો પ્રકાર છે, આમાં ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાનનો પ્રકાર આવશે, ઘણો ઉત્કૃષ્ટ આવશે. ત્રીજો બોલ, પરમાર્થે ભૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે એટલે આત્મા દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબન વડે, કાનના અવલંબન વડે અને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય એ શરીરનો એક ભાગ છે, સ્પેર પાર્ટ છે. આ આખું શરીર નથી, આખું જે શરીર છે એમાંનો એક ભાગ સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, જીભ, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને શ્રોત ઇન્દ્રિય એમ દ્રવ્ય ઇન્દ્રિયના પાંચ પ્રકાર છે અને એક બીજું દ્રવ્ય મન છે. ત્યારે પાંચ ઇન્દ્રિયની વાત કરે છે કે હોવાથી તે દ્રવ્ય ઇન્દ્રિયના અવલંબન વડે એનું એનું સાધન બનાવીને શબ્દ સાંભળે. લોકો કહે છે કે કાન બેરા થઈ ગયા માટે ચાલો મોદી સાહેબની હોસ્પિટલમાં કાંઈક કાન સરખો થાય તો સંભળાય. થાય એમ નથી, એ પહેલેથી જ કાનથી સાંભળતો જ નહોતો અને કાન દ્વારા હું સાંભળું છું એમ કાનને સાંભળવાનું જાણવાનું સાધન માને છે. એ કાનને ને આત્માને એક માને છે, એ જળ અને ચેતનને એક તો બુદ્ધિ કરી. કઠોળ પડે એવી વાત છે પણ અમૃત જેવી છે, વેદજ્ઞાનની પ્રકાર છે. હજુ તો આ કાનથી આત્મા જુદો છે, કાન ને આત્મા એક નથી. એ બે વચ્ચે અત્યંત અભાવની દિવાલ છે વચ્ચે. એટલે આત્મા કાન વડે સાંભળે એ વાત સાચી નથી. એવા અજ્ઞાનીના કથનો સાંભળીને વ્યવહારીજનો પરસ્પર આમ વાત કરતા દેખાય અને એ વાત સાચી લાગે તો એને અજ્ઞાનનો મિથ્યાત્વનો દોષ લાગે. ભગવાન આત્માની સશક્તિને જાણતો નથી કે શબ્દને કેના દ્વારા જાણે છે એની એને ખબર નથી. એ આવશે બધું છ મૂળ શબ્દ જણાય છે પણ એ કેવી રીતે જણાય છે એ આવશે. પહેલા તો કાન દ્વારા એ સાંભળતો નથી, નાક દ્વારા સૂંઘતો નથી, જીભ દ્વારા પ્રતિમા અરે આંખ દ્વારા પ્રતિમાને જાણતો નથી અને આ ટાઢી ઊંધી અવસ્થાનું જ્ઞાન સ્પર્શ ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિય વડે થતું નથી. એ બધા બોલ આવી ગયા. આજે તો કાન કે આત્મા ભિન્ન છે વેદના દ્રવ્ય ઇન્દ્રિય. હવે દ્રવ્ય ઇન્દ્રિય વડે કેમ સાંભળતો નથી એનો ન્યાય આપે છે. કાનનો સ્વામી આત્મા નથી, માટે સાંભળવાનું સાધન સાંભળવું એટલે જાણવું. શબ્દની કર્કશ કે સારી માઠી કે અવસ્થાઓ થાય છે વ્યવહારિક, એને સાંભળવાનું સાધન જાણવાનું સાધન આત્મા નથી. કેમ કે આત્માને સામે અત્યંત અભાવ છે. માટે પરમાર્થે ભૂતગલ દ્રવ્યનું એટલે કારણનું સ્વામી ભણું એટલે ધણી ભણું માલિકી ભણું. હજી તો મકાનનો માલિક માને, મોટર બંગલાનો માને, શરીરનો માલિક હું છું, આ કાનનો માલિક હું છું, એ તો પ્રમાણ જ્ઞાનથી બહાર ગયો છે. પ્રમાણ જ્ઞાનથી બહાર થઈ ગયો દ્રવ્યેન્દ્રની એકતા છે. સ્વામી પણ તેને નહીં હોવાથી તે એટલે આત્મા, બધાના આત્માની વાત ચાલે છે. તે એટલે આત્મા દ્રવ્ય ઇન્દ્રિયના આ દ્રવ્ય ઇન્દ્રિયના આલંબન વડે પણ શબ્દને સાંભળતો નથી. આ કાન વડે અત્યારે જે આ સાંભળવાની ક્રિયા થાય છે એમાં કાન છે માટે હું શબ્દને સાંભળું છું એમ નથી, જ્ઞાન છે માટે શબ્દની પર્યાય મને જણાઈ જાય છે. એ જ્ઞાનની પર્યાય પણ કોઈ જુદા પ્રકારની છે. સંધિ આવશે આમાં ભાવેજી આવશે. કાન વડે સાંભળતો નથી એને શબ્દનું જ્ઞાન થતું. અત્યારે હો વર્તમાન ચાલતી અવસ્થામાં વિચાર કરો પોતા પર ઉતાર. અત્યારે આજે શબ્દ કાન ઉપર આવે છે અને કાન છે તો હું સાંભળું છું અને બેરો હોય તો સાંભળે નહીં. બેરો હોય કે ભૂંગો હોય, આત્મા હોય એ શબ્દને જાણે, આત્મજ્ઞાની શબ્દને જાણે. બેરા ભૂંગાની આમાં પ્રશ્ન નથી. જ્ઞાન વડે જણાય છે સ્વને પર બે, પણ એ તો હજી સૂક્ષ્મ આવશે પછી વધારે પ્રાર્થના કરશો. પેલા તો દ્રવ્ય ઇન્દ્રિયની હારે એકતા બુદ્ધિ હતી, તોડી નાખીને સાધન નથી. જ્ઞાન જ સાધન છે, શબ્દને જાણવાનું સાધન જ્ઞાન છે. એ આત્માની પાસે જ્ઞાન છે ને એ જ્ઞાન આત્માથી અવ્યતિરિક્ત છે, અભિન્ન છે. એ જ્ઞાન વડે જાણે છે, જ્ઞાન વડે જાણતો નથી. હવે એક ભાવ ઇન્દ્રિયનો બોલ આવે છે, એમાં જ્ઞાન વડે જાણે છે ને ભાવ ઇન્દ્રિય વડે જાણતો નથી. એ આવે આવશે ચોથો બોલ સૂક્ષ્મ. ત્રણ થઈ ગયા, ચોથો બોલ. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો, આ પરમાત્મા હું છું એવી અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો, અંતઃતત્વને અંદરમાં લઈને જોવે તો સૂક્ષ્મી ભાવનો પણ તેને અભાવ હોય. ઉઘાડનો પ્રભાવ છે, જ્ઞાનનો જે ઉઘાડ છે એનો આત્મામાં અભાવ છે. જેથી ભાવ ઇન્દ્રિય વડે પણ શબ્દને જાણતો નથી, ભાવ ઇન્દ્રિય વડે શબ્દને જાણતો નથી, જ્ઞાન વડે શબ્દ જણાઈ જાય. જ્ઞાન વડે આત્માને જાણતા શબ્દની વિમુખ રહીને પણ શબ્દ જણાઈ જાય, પણ જ્ઞાન વડે શબ્દ જણાય. ભાવ ઇન્દ્રિય જળ અચેતન છે, એના વડે શબ્દને આત્મા જાણતો નથી. શબ્દને જાણે છે એવો જે જાણનાર એ બીજો બીજાને જાણે છે, અને ત્રીજો તો આત્માને જાણે છે. બે થી ભિન્ન ભગવાન આત્મા છે ને, એને જાણે છે એને આત્માનો અનુભવ કહેવામાં આવે. ઇન્દ્રિય જ્ઞાન વડે આ માન અપમાનના શબ્દો જ્ઞાન ઉપર આવે. જ્ઞાન તો એમાં નિમિત્ત નથી, પણ જ્ઞાનનું પણ એમાં નિમિત્ત કારણ નથી. સૂક્ષ્મ ભાવ જે છે ઉઘાડ, અને ભાવ ઇન્દ્રિય આ દ્રવ્ય ઇન્દ્રિય, અને એના સંબંધે જે જ્ઞાન કામ કરે એનો સંગ કરીને, જ્ઞેયનો સંગ કરીને જ્ઞાન કામ કરે, એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે, નિશ્ચય નહીં એને જ્ઞેય કહે છે. આવા ભેદ જ્ઞાન વિના જીવ અનંતકાળથી અકળે છે. અનેક પ્રકારની ક્રિયા, કર્ણ, સ્વભાવ, ક્રિયા, મંદિરો બતાવ્યા, યાત્રાઓ કાઢી, સંગપતિ થયો, લાખો કરોડના દાન પણ વિરાય, વ્રત તપ સંયમ આ શુભભાવ કરતા બુદ્ધિએ કર્યા. એનાથી આત્મા જુદો છે રાગથી, પુનપાપથી, અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા ભિન્ન અતિ ઇન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. એ વાત એને સાંભળવા મળે નહીં, અને સાંભળવા મળે તો લખ તેને સાંભળવો. જીવન રાજચંદ્રજી એ ઇન્દ્રિય જ્ઞાન માટે બહુ સારી વાત કરી કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું, અજ્ઞાન ભવ હેતુ થતું તો એમ ન લે, રાગ ભવ હેતુ થતું તો એમ ન લે, વિખ્યાતના પરિણામ ભવ હેતુ થતું હતું એમ ન લે. વિખ્યાત તો સેકન્ડરી છે, ફર્સ્ટ તો ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય તો વિખ્યાતોનો જન્મ થાય, ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ ન થાય તો વિખ્યાત તો જન્મતું જ નથી. મૂળ યાથી છે ઊંચા પ્રકારની ગાથા છે. ભાવ ઇન્દ્રિયની હારે એક તો બુદ્ધિ તૂટી અને આત્માનો અનુભવ થાય એવી ગાથા છે. ભાવ ઇન્દ્રિય વડે પણ એ શબ્દને જાણતો નથી, બીજો બીજાને જાણે છે. બીજો એટલે ભાવ ઇન્દ્રિય, અત્યારે ભાવ ઇન્દ્રિય શબ્દને જાણે છે, પણ હું શબ્દને જાણતો નથી. અને શબ્દને જાણનારું જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન, એના વડે પણ હું એને જાણતો નથી. એ બે થી ભિન્ન ત્રીજાને હું જાણું છું. હું બેને જાણતો નથી, હું ત્રીજાને જાણું છું. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એને હું જાણું છું એમ અનુભવ થતાં, એ જ્ઞાનની પર્યાયમાં પોતાનો આત્મા જણાતા શબ્દની પર્યાય જણાઈ જાય છે એને જાણે છે એમ કહેવામાં આવે છે. બાકી ભાવિન્દ્રિય વડે એ જાણે તો, જો ભાવિન્દ્રિયનો અભાવ હોય તો અરિયતને ભાવિન્દ્રિય નથી તો એ શબ્દ નહીં જાણતા હોય. સિદ્ધ ભગવાનને ભાવિન્દ્રિય નથી, ઉગાડ અરિયતને દ્રવ્યઇન્દ્રિય છે સંયોગરૂપે, તો એના દ્વારા એ જાણતા નથી, સાંભળતા નથી. સિદ્ધ ભગવાનને કાનનો અભાવ અને ભાવિન્દ્રિયનો પણ, અરિયતને ભાવિન્દ્રિયનો અભાવ અને દ્રવ્યઇન્દ્રિયનો સદભાવ. દ્રવ્યઇન્દ્રિયના સદભાવમાં પણ એ શબ્દને કાન વડે સાંભળતા નથી, જાણતા નથી. સિદ્ધ ભગવાનને તો દયનો અભાવ, એને કાન નથી, અશરી નથી, પરમાત્મા એટલે દ્રવ્ય ઇન્દ્રિય નથી, અને ભાવ ઇન્દ્રિયનો તો અભાવ થી તો કેવળ જ્ઞાનનો ભડકો છે. કે કેવળ જ્ઞાન વડે આત્માને જાણતા લોકાલોકમાં જણાઈ જાય છે એમાં શબ્દની ધ્વનિ પણ એમાં જણાઈ જાય છે, તત્વને જાણતા નથી. જાણે છે એમાં પરલખ થાય છે, જણાય છે એમાં કલખ રહે છે. બહુ મોટો ફેર છે. જાણે છે ને જણાય છે એમાં મોટો ફેર છે. એ ફેરનું સ્પષ્ટીકરણ કર્યું હતું મલાડમાં એક વિદ્વાન બારમી ગાથામાં કહ્યું. વ્યવહાર પર્યાયના ભેદો, વ્યવહાર પર્યાયના ભેદો, અભેદ નહીં પર્યાયના ભેદો જાણેલો પ્રજ્ઞાન. વિદ્વાન કહે કે એમાં સંસ્કૃતનો એવો અર્થ છે કે જણાયેલું પ્રજ્ઞાન. ગુરુદેવ કે અમને ઇષ્ટ છે, આ તમને માન્ય છે, અમને બહુ ગમો આ બહુ, કેમ કે એના ભાવમાં તો હતો જ. અને તો કહેતા હતા કે ખરેખર જ્ઞાન જ્ઞેયોને જાણતો નથી, પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એવા જ્ઞાનને અમે જાણીએ છીએ. પાછું અહીંયા બોલો નામ નહીં, જ્ઞેયો જ્ઞાનમાં જણાય એવા જ્ઞાનને જાણીએ છીએ. અહીંયા બોલો નામ નથી, જ્ઞેયો જ્ઞાનમાં જણાય એવું જે જ્ઞાન કે જે આત્માને જાણે છે એવા જ્ઞાનને અમે જાણીએ છીએ. આટલો બધો લાભ છે આ. મિથ્યાત્વ બંધનું કારણ નથી, ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ છે. કેમ કે મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. કેમ કે જાણેલાની પ્રતીતિ થઈ જાય છે. જેને જાણે એને મારું માને, રાગને જાણે તો રાગને મારું માને. આવે છે અમારી પ્રશ્ન. રાગ બંધનું કારણ છે, જાણવું કાંઈ બંધનું કારણ નથી. પણ રાગની ઉત્પત્તિ થવાનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે એ તમને ખબર પડતી નથી. અતિન્દ્રિય જ્ઞાન રાગની ઉત્પત્તિનું કારણ નથી, ભગવાન આત્મા રાગની ઉત્પત્તિનું કારણ નથી. પણ ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવને ભૂલી અને પરનું લક્ષ કરે છે, આત્માનો અનાદર કરીને ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. હિંમતજીએ તો એવા ટુકડાઓ મૂક્યા છે અંદરમાં કે વિખ્યાત અનંત સંસારનું કારણ ન લેખું, રાગ અનંત સંસારનું કારણ ન લેખું, અજ્ઞાન સંસારનું કારણ ન લેખું અને જ્ઞાનને સંસારનું કારણ લેખું. જ્ઞાન તો ખરેખર મોક્ષનું કારણ છે, જ્ઞાન કંઈ સંસારનું કારણ નથી. પણ એવો ગૂઢ શબ્દ મૂકી દીધો કે આ ગૂઢ શબ્દને એક ઉપયોગ મૂકશે ને તો ખબર પડશે કે આમ કેમ એકાવતારી પુરુષ આમ કેમ લઈ શકે. તો એને ભાન થશે આ અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું દુઃખનું કારણ, એને સમય માત્રમાં ધ્યાત્યાંતર કરી નિવૃત્તિ કર્યું, જ્ઞાનને નિવૃત્તિ કર્યું, વિખ્યાતને છોડ્યું એમ નહીં, ઇન્દ્રિય જ્ઞાનને છોડ્યું. ઇન્દ્રિય જ્ઞાનનો ત્યાગ અને અતિન્દ્રિય જ્ઞાનનું ગ્રહણ, અને એ ગ્રહણ ત્યાગથી શૂન્ય પરમાત્મા. એ ગ્રહણને ત્યાગ પર્યાયમાં છે, દ્રવ્યમાં ગ્રહણ ત્યાગ. એમાં એક એ છે કે ભાવ ઇન્દ્રિય વડે ઉપરને જાણું છું કે સંસાર છે. આ એક પ્રસિદ્ધ વાત છે કે મિથ્યાત્વ સંસારનું કારણ છે, પણ મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ શું છે એ ગુપ્ત વાત છે. એ વાત ગુપ્ત છે, ઇન્દ્રિય જ્ઞાન છે. જેને જાણે એની પ્રતીતિ કરે, જાણેલાનું સિદ્ધાંત કર્યા વગર એ જ નહીં. આત્માને જાણે તો આત્માનું શ્રદ્ધાન થાય, આત્માને જાણવાનું ભૂલી ગયો, પરને જાણે તો પર મારા એમ એમાં મમત્વ બોર આવી થયા જાય. આ વાત ગુપ્ત છે, આ છે ને એ બહુ એટલી પ્રસિદ્ધ નથી. છે ખરી પ્રવૃત્તિસારમાં છે, ઇન્દ્રિય જ્ઞાન આતુરતાને ઉત્પન્ન કરવાનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું કારણ છે. રાગ તો બંધનું કારણ ઠામ ઠામ ઠેકાણે ઘણે ઠેકાણે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું કારણ છે. એ કોક જગ્યાએ નજર પડે તો ખ્યાલ આવે કે ઇન્દ્રિય જ્ઞાન પણ વિભાવ છે, વિકાર છે, દોષ છે, કષાય છે, એ બંધનું કારણ છે. મિથ્યા જ્ઞાન છે ને આશ્રમના ત્રણ ભેદમાં ઇન્દ્રિય જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાનમાં જાય છે. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનને ત્રણ પ્રકારના આશ્રમ બંધનું કારણ છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન વિભાવ છે, ભાવ ઇન્દ્રિય અસદભૂત વ્યવહારનો વિષય છે. જેમ રાગથી બનતા એમ ઇન્દ્રિય જ્ઞાનથી બનતા એમ સર્વજ્ઞ ભગવાનનું વાણી વચન છે. જ્ઞાનનો ઉદ્ઘાટ ઘણો થઈ ગયો, રાજી રાજી થઈ જાય. અભિમાન થાય, બાકી જ્ઞાન તો એ પ્રગટ થયું નથી, વધે ક્યાં થયું? જ્ઞાન તો આત્માશ્રય થાય. માટે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી સર્વમુખી સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો શોકશમી ભાવનો એટલે ઉઘાડનો, પણ શોકશમી છે સાદ્ય ભાષા, ઉઘાડ છે સાદી ભાષા. કોઈને થોડો ઉઘાડ, કોઈને વધારે ઉઘાડ, એ ઉઘાડનું નામ શોકશમ છે. અને એ ઉઘાડ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને કામ કરે તો એનું નામ ભાવિન્દ્રી. એ ઉઘાડ આત્માને આશ્રય તો અતિન્દ્રિય. શોકશમ તો છે, ઉઘાડ તો છે, ઉઘાડ તો છે, પણ એ ઉપયોગનો દુરુપયોગ કરે છે. એ દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જાણવાનું આમ કામ કરે તો સંસાર છે. એ જ શોકશમ સદુપયોગ કરે ત્યારે મને તો મારો આત્મા જણાય છે. બાળકો પણ સૌમાં હું પોતે આવી ગયો. નિરંતર નાયક જણાય છે અને જ્ઞાન નાયકને જાણે છે, એવું ફંક્શન ચાલુ છે. અનાદિ અનંત, એક સમય પણ અટકે નહીં. સ્વીકાર કરે તો અનુભવ થાય, નકાર કરે તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે, રાગને જાણે તો મીઠા તો થાય. સમય દ્રષ્ટિ રાગને જાણતા નથી એટલે મીઠાત ઉત્પન્ન થતું નથી. એ તો જ્ઞાનને જાણે છે. સમય દ્રષ્ટિ તો નાયકને જાણે છે. રાગ એમ ગણાય જાય, રાગને જાણતા નથી. જાણે તો એની શ્રદ્ધાન થઈ જાય, એને જાણે તો એનું શ્રદ્ધાન થઈ જાય. જાણતા જ નથી, ગણાય જાય છે.
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે સંસાર શરૂ થાય છે.
આ મૂળ જો છે, સંસારનું બીજ છે. આ ગાથા અપૂર્વ છે. ભાવિદ્રીથી ભેદજ્ઞાન કરીને વાત કરે છે. જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કરો. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, ભગવાન આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ બેનું ભેદજ્ઞાન કરવાની પ્રજ્ઞા જીણી છે, એ જ્ઞાન નવું પ્રગટ થાય છે. શોકશમ ભાવનો પણ તેને અભાવમાંથી તે એટલે આત્મા ભાવિન્દ્રિયના અવલંબન વડે. પણ અહીંયા જે ઉઘાડ છે ને, ઉઘાડ આના વડે તો જાણતો નથી, પણ અહીંયા ઉઘાડ છે જ્ઞાન. એના અવલંબન વડે પણ શબ્દને સાંભળતો નથી. માટે અશબ્દ છે તો આત્મા બેરો છે કે હા, મૂળો છે કે હા, બેરો પણ છે ને મૂળો પણ છે. એ કઈ ઇન્દ્રિય વડે કામ કરે અને ઇન્દ્રિય વડે જાણે તો એ દેખતો છે, આગળો છે એમ છે નહીં, તો દેખતો જ છે. અનાદિનંદ દેખનારને દેખે જ છે. એ તો તું દેખનારને દેખતો નથી, બાકી એ તો દેખનારને દેખે છે. એની સામે જો તો તને ભાન થાય કે આ હા, દેખનારો દેખાય છે, જાણનારો જણાય છે મને, એમ તને પ્રતીતમાં આવશે. એક દેખીએ જાણીએ રમી રહી એક ઓર. બીજી બાબા બહુ બોલતા, સાચી વાત છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો શોકશમી, આ તો વ્યવહારનો લોભ છે કે ભાઈ, વ્યવહારનો લોભ કરીશ ને તો નિશ્ચય પ્રગટ થશે, તને કઈ નુકસાન થશે નહીં. શોકશમી ભાવનો પણ તેને એટલે આત્માને અભાવ થવાથી નીકળી ગયો. અનાદિનંત અભાવ છે આત્મામાં. પારિણામિક ભાવનો સદભાવ અને શોકશમ ભાવનો અભાવ, અભાવ હોવાથી તે ભાવ ઇન્દ્રિયનો પણ એનામાં અભાવ છે. અત્યારે વર્તમાનમાં હો, સિદ્ધ થાય ત્યારે નહીં, તે ભાવિન્દ્રિયના અલંબન વડે પણ કેમ નીકળું કે દ્રવ્ય ઇન્દ્રિય વડે તો સાંભળે નહીં, પણ ઉઘાડ વડે પણ એ સાંભળતો જાણતો નથી. માટે આત્મા અશબ્દ છે. આ ચાર બોલમાં ભેદજ્ઞાન કરેલું, અને ચાર બોલથી જયારે ભેદજ્ઞાન થયું ત્યારે આત્માનો અનુભવ થાય. ચાર બોલ તો બસ છે, આત્માનો અનુભવ થાય ત્યારે અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય. સાધકને અતિન્દ્રિય જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થવા પહેલા કેવળ જ્ઞાન પણ અતિન્દ્રિય અને શુદ્ધ જ્ઞાન પણ અતિન્દ્રિય છે. ત્યાગ એક છે, માત્ર ઓછી ઓછી છે, એક પરોક્ષ ને એક પ્રત્યક્ષ. છતાં વેદનની અપેક્ષા કરો, સુજ્ઞાન પણ પ્રત્યક્ષ છે, જાણવાની અપેક્ષાએ કરો, વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. હવે અતિન્દ્રિય જ્ઞાનની વાત કરે છે કે પેલા શબ્દને બિલકુલ આ પાંચ ઇન્દ્રિયના વિષયને બિલકુલ જાણવું થતું નથી કે શું છે, અથવા જો એ જ્ઞાન પાંચ ઇન્દ્રિયના વિષયને જાણે છે કે જણાય છે, અને જણાય છે તો સી રીતે જણાય છે, એ બધી વાત પાંચમા બોલમાં શરૂ કરે છે. અને જણાય છે છતાં એ એકત્વ થતું નથી, એ છઠ્ઠો બોલ લે છે. ચાર બોલ તો ભેદજ્ઞાન કરાયું, ચાર બોલથી ભેદજ્ઞાન કરીને અનુભવ થઈ ગયો તો એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. સાધક છે લખનાર, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. હવે પોતાના અતિન્દ્રિય જ્ઞાન વડે આગળ કરીને હવે વાત કરે છે પોતે કે સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ, પાંચ નહીં, પાંચ પ્રકારના ઉઘાડની જરૂર નથી. પાંચ ઇન્દ્રિયના વિષયને જાણવા માટે પાંચ પ્રકારની દ્રવ્ય ઇન્દ્રિયની જરૂર નહીં, અને પાંચ પ્રકારના ભાવ ઇન્દ્રિયની જરૂર નહીં. એક અતિન્દ્રિય જ્ઞાન થતાં એ પાંચેય ઇન્દ્રિયના વિષયને સમયમાં જાણી છીએ. આમ આમ કર્યા વિના આમ કરતા બધું જણાઈ જાય. હવે આવો વિષય કઈ જવા ચાલતો નથી, આમ કરો ને આમ કરો, કરો કરો ને કરો. આ જાણનાર છે આત્મા, એક કિનારા વક્તા પણ બિરલા, આત્મા કેવળ જાણનાર, આ કેવળ જ્ઞાતા છે. હો જ્ઞાતા એટલે પરનો નહીં, નાયક નો જ્ઞાતા, એમનો જ્ઞાતા છે. જ્ઞેયને જાણે છે માટે જ્ઞાતા છે, જ્ઞેયને તો બીજો જાણે છે. હું ક્યાં જ્ઞેયને જાણું છું? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયને જાણે છે, હું નહીં. ક્યાં તો અંદરમાં ભેદજ્ઞાન કીધા વિદ્યા એ વાત. સકલ બધા કોઈ પણ પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી એક પણ વિષય જ્ઞાનની બહાર રહેતો નથી, જણાયા વગર રહેતો નથી, જાણતો નથી, પણ જણાયા વગર રહેતા પાંચે ઇન્દ્રિયના વિષયનું પણ એક જ્ઞાન શું આવે છે? શબ્દ એ છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને જ્ઞાન થાય છે. આ સમયસારનું અધ્યયન કરેલું છે શ્રીમદજી, એમાંથી કહી શકાય 49 માં કહી શકાય. તમને કેમ ખબર પડી? અમને ખબર પડી. સમયસાર એને સમય દશમાં આ ભગવાન નિમિત્ત છે. પૂર્વ ભગવાનના સંકેત હતા પણ ફેરફાર થઈ ગયો, પાછું અનુસંધાન થઈ ગયું. સકલ કોઈ પણ બાકી નહીં, લોકા લો પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે સકલ બધા, એના દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય, એનો અવિભાગ છે બધું. હો આખું વિશ્વ સકલમાં કાંઈ બાકી નહીં, પોતાનો એક આત્મા અને બાકી બધા છે દ્રવ્ય, છે દ્રવ્યના ગુણ પર્યાય બધું. કે અલોકાકાશને જાણી લીધું કે હા એ બેઠા બેઠા જાણી લોકાકાશ તો જણાઈ ગયું, પણ અલોકાકાશ પણ કેમ કે એ દ્રવ્ય છે, બે દ્રવ્ય નથી. તો કેવડી થઈ ગયું કે હા એ શુદ્ધ કેવડી છે, એ કેવડી એટલે શુદ્ધ કેવડી છે. સકલ બધા કઈ બાકી નહીં, બોલો આ જેટલા પાંચ કયા ને, રસ રહીત, ગંધ રહીત, સ્પર્શ રહીત અને શબ્દ રહીત, ચાર ને પાંચ કયા, એ પાંચેયનું આત્માને જ્ઞાન થઈ જાય છે. આત્માનું જ્ઞાન થતા પાંચનું જ્ઞાન થાય, અને જેના આત્માનું જ્ઞાન નથી એને એકનું પણ સમીચીન જ્ઞાન હોઈ શકે, જે અજ્ઞાન છે સાધુ જ્ઞાન નહીં. અને વ્યવહારે જાણે છે એમને લાગુ પડે. સકલ વિષયો એટલે જ્ઞાનને જ્ઞેય રૂપે વિષયો કહેવાય. અહીંયા જ્ઞાન થાય છે ને આ બધું જ્ઞેય છે, એ જ્ઞેયને જ્ઞેયો જ્ઞાનમાં જણાય તેથી એને જ્ઞાનના વિષયો કહેવામાં આવે છે. અને એના વિશેષો એટલે એના દ્રવ્ય, ગુણ, પર્યાય ભેદ પ્રભેદ બધું એનામાં જે હોય છે એ વિશેષોમાં, વિશેષો એ સામાન્ય કહ્યું અને એના ભેદ પ્રભેદ એના વિશેષોમાં, વિશેષો એટલે ભેદો, છ દ્રવ્યના પ્રકારો જેટલા ધર્મ હોય છે એમાં સાધારણ, સાધારણ એટલે એક જ જ્ઞાનમાં આત્માનું જ્ઞાન થાય છે ત્યાં લોકાલોકનું જ્ઞાનમાં આવી જાય. એક જ સંવેદન પરિણામ, એમાં પાંચ પરિણામ હતા, પાંચ ઇન્દ્રિયના વિષયને જાણવા માટે પાંચ પ્રકારની ભાવ ઇન્દ્રિય હતી. સ્પર્શ ઇન્દ્રિય શબ્દ જાણી શકે નહીં, ચક્ષુ ઇન્દ્રિય સાંભળી શકે નહીં, જીભ છે એને કઈ સાંભળવાનું કે જાણવાનું ન હોય, એ માત્ર ખાટા મીઠાને જાણે એવી કમજોર છે. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ કમજોર છે, ખરેખર જ્ઞાન નથી પણ જ્ઞેય છે. એને જગત અજ્ઞાની જીવો એને જ્ઞેય જ્ઞાન કહે છે, ગુંડ જીવો વ્યવહારી જનો એને જ્ઞાન કહે છે, ખરેખર તો એ જ્ઞેય છે, ભેદ જ્ઞેય છે. એક જ સંવેદન પરિણામ રૂપ એટલે આત્માને જાણનારું જે જ્ઞાન તેને સંવેદન પરિણામ કહેવામાં આવે છે. પોતાને સમ્યક પ્રકારે જ્ઞાન જાણે તેને સંવેદન પરિણામ કહેવામાં આવે છે. ભોક્તાનો ગુણ નથી, વેદ ટુ જ્ઞાન ઇંગ્લિશમાં આવે છે ને, શું આવે છે, વેદ ટુ નો, વેદ એટલે જાણવું, ભોગવવું એમ નહીં, જાણવું જાણવું, એવા સેન્સમાં છે. એક જ સંવેદન પરિણામ રૂપ તેનો એટલે મારો આત્માનો સ્વભાવ હોવાથી થવાથી નહીં આવો ત્રિકાળ સ્વભાવ છે. આ ત્રિકાળ થવાની દ્રષ્ટિ કરતા જ્ઞાન પણ થાય છે. ખરેખર તો એ જ્ઞાન નાયકને તો જાણે છે પણ ત્રિકાળ પણ એમાં જણાઈ જાય છે, એવું જ્ઞાન તો પ્રગટ થાય છે. પ્રજેક્ટની વાત છે, એક જ સંવેદન પરિણામ રૂપ એનો સ્વભાવ હોવાથી એ જ્ઞાન આત્માને તો ત્રણેય કાળ જાણે છે ને એ જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે લોકાલોકમાં જણાઈ જાય છે, પણ એનો સ્વીકાર કરે તો પ્રત્યક્ષ થઈને સમ્યજ્ઞાન નામ પામે છે. સ્વભાવની સ્થિતિ આત્મા તો અનાદિયન છે, એને જાણનારું જે જ્ઞાન તન્મય થઈને જાણે છે એ પણ અનાદિયન છે. સ્વીકાર કરે તો કામ થાય અને મને પર જણાય છે, આનો નકાર કરે સ્વભાવનો, દેહ સ્વભાવનો નકાર અને પર્યાય સ્વભાવનો પણ, દ્રવ્યને રાજકી સહિત માને છે અને જ્ઞાનને પરને જાણનારું માને છે. બે ગુણ છે, દ્રવ્યનો નિશ્ચય ગયો અને પર્યાયનો પણ નિશ્ચય ગયો એટલે અનુભવ થાય નહીં. બહુ સુખ વાત છે, એક જ સંવેદન પરિણામ હોવાથી સમજાવે છે, એક જ સંવેદન પરિણામ રૂપ હોવાથી પ્રગટ થાય ત્યારે પ્રત્યક્ષ થાય, પણ એનો સ્વભાવ તો ઝળકે છે કે નહીં, લોકાલોકમાં ન ઝળકે, એની સ્વચ્છતા છે, ઝળકે છે, ઝળકે છે, ઝળકે છે એમ આવ્યું. બધી ઘર ચર્ચા કાંઈ પ્રતિક ઝળકે છે, લોકાલોક જ્ઞાનમાં સ્વચ્છતામાં ઝળકે છે, ઝલકે છે, બધું જણાય છે,
જાણે છે એમાં પૂરો
મોટો ફેર, જાણે છે એમાં બહિર્મુક્તા છે અને ઝળકે છે અંદર પ્રતિબિંબિત થાય છે એમાં અંતર્મુક્તા છે. સ્વપ્નનો પ્રતિભાસ થાય છે કે નહીં, એને નક્તિ છે કે નહીં, અજ્ઞાનીને એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયને સ્વપ્નનો પ્રતિભાસ થાય છે તો સ્વમાં તો જ્ઞાયક લેવો અને પરમા પ્રતિભાસ એ નથી, પ્રતિભાસ તો થોડું જણાય ને થોડું, એવી ક્લપ્તિનો સ્વભાવ નથી, આ સાધારણ માંથી નીકળ્યું. ઠીક છે, આ અહીં કીધું અત્યારે બોલું તો લેતા હતા, સ્વપ્ન પ્રકાશક જ્ઞપ્તિ છે કે નહીં, આ તો શાસ્ત્રનો આધાર, એનો સ્વભાવ હોવાથી જ્ઞાનનો સ્વભાવ સ્વને પર લોકાલોક એમાં જણાઈ જાય, જાણે એમ નહીં, ઉપચારથી પછી જાણે એ ઉપદેશ બોધમાં, એમ ઉપદેશ બોધમાં જાણે છે, સિદ્ધાંત બોધમાં તો જણાય છે, સિદ્ધાંત બોધ છે. અજ્ઞાનીઓને સમજાવવા માટે જ્ઞાનીઓ કે કે પરપદા જાણે છે એમ કે ગે ના ચોટી ગયો, આને હું જાણું છું, આને જાણું છું, કઈ સંવેદન પરિણામ.
આત્મા કોઈ
પ્રતિભા સોને પર ભી ઉસકો નહીં જાનતા હૈ, વો તો જાનતા હૈ આત્મા કો અનંત વિનંદ
બરાબર.
હા, વો ઉસકા પ્રતિભાસ કા નિષેધ નહીં, ઉસકો ઉપયોગાત્મક કરને કા નિષેધ હૈ, પ્રતિભાસ કા નિષેધ નહીં હૈ. ઝલકતા હૈ નહીં ઝલકો, નહીં ઝલકો એસા નહીં. એવી સ્વચ્છતા છે દર્પણમાં, દર્પણમાં અમુક પદાર્થ જળકો અને અમુક પદાર્થ ન જળકો. દર્પણ ને કયો કોઈ માપશે દર્પણ? દર્પણ તો કે અરબ એ ઝળકે અને લીંબુ એ ઝડપે, લીમડો એ ઝળકે અંદરમાં અને કોના ચાંદી પણ એમાં ઝળકે. કેમ કે અમારી તો સ્વચ્છતા છે, એ ઝળકે તેથી અરીસો મેળો થાય. આમ કોળસો ઝળકે એ અરીસો મેળો થતો હોય છે. મુંબઈમાં દાખલો આપતો હતો, મુંબઈમાં એવું બન્યું. હોમીમાં આપુષ્કેરી હું ગીમો પેલા ટેબલ ઉપર પાકેલ કેરી પીડી ફસતા પડી ગયું. સામે હું ઉદર પણ બાળક આવ્યું નિશાળે, મામા મને કેરી આપો, કેરી આપો કે લઈ લે. હરીસામાં હાથમાં આવ્યો કે માં એમાં તો કેરી નથી. તો કેરી તો એનાથી ભીન હોય, કેરી હરીસામાં જ ગણાય પણ એમાં હોય નહીં. પછી જો કેરી માં પડી છે, કેરી આમાં નથી, તેને કેરી હોવાની ભ્રાંતિ થઈ ગઈ, કેરી એમાં નથી. બીજી જગ્યાએ એવો બનાવીનો અગ્નિની જ્વાળામાં હળકું અને દેખાય હરીસામાં, મામા કે આ હરીસો હળકે છે. હરીસો નથી સળગતો કે ઠંડા કરે છે કે એમાં હમણાં આપણો ફ્લેટમાં આગ લાગશે કે નથી સળગતો. તું કઈક હાથ મૂક્યું, હાથ ન મૂકું એને બદલે પાણીથી ઠારને તો ઠાર તું લોટો લઈને લાઈક વરીસા ઉપર ઠરે ક્યાંથી? અગ્નિ તો એમ હતી નહીં, ભ્રાંતિ હતી. મા એમની કે તું ડોલ લઈને ના બાળકી ની ઠરે ડોલ લીધી માએ સમજાવવા માટે. બાળકો તો ગજિયારા હોય ને, અજ્ઞાની બધા બાળકો ગજિયારા ના આમ આમ કર્યા, સત્ય વાતમાં પણ નકાર કરે પાત્રતા નથી. ભાઈ ડોલ નાખી ખેડૂત બાકી હવે દરેક ખ્યાલ આવ્યો કઈ કે હજી ખ્યાલ નથી આવ્યો. કેમ કે અનુભવ વિના સત્ય સ્વરૂપ ખ્યાલમાં ના આવે, એટલે કે લાય તારી આંગળી અને તું અરીસા ઉપર તને ના, મારી આંગળી નહીં, તારી આંગળી પેલા ભૂખ ને પછી હું આંગળી મૂકું. તો ભાઈ તો આંગળી ને કે એને તો ખાતરી હતી અરીસો ઠંડો હતો, ત્યાં ક્યાં ઉષ્ણતા કહેતો. પછી હા પછી હવે આંગળી મૂકી, આંગળી મૂકી ઠંડી લાગે. હવે આ એવી જાતની અનંતકાળથી ભ્રાંતિ પર પદાર્થ ઝળકે છે એને મારા માને છે. જ્ઞાનને જે પકડતો પણ જ્ઞેયને પકડે છે, પકડે છે. ખરેખર તો પ્રતિબિંબને પકડવા જાય છે તો બિંબને પકડી લે છે. ફૂલની રતાસ છે સ્ફટિકમણીમાં, એ રતાસને પકડે છે. રતાસ ક્યાં ક્યાં છે? રતાસ તો ફૂલમાં છે. એમ એક જ સંવેદન પરિણામરૂપ જો એક જ જ્ઞાનની પર્યાય દ્રવ્યને આશ્રે જે એવું દ્રવ્યને અંદર તન્મય થઈને જાણે છે, એક જ તેનો સ્વભાવ હોવાથી તે એટલે આત્મા અથવા આત્માનું જ્ઞાન એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી. અહીંયા એક ફક્ત ભાવ ઇન્દ્રિય વળે તે શબ્દ સાંભળે એવો એનો સ્વભાવ નથી. તો એક જ સંવેદન પરિણામ આત્મજ્ઞાન થાય છે, એમાં પાંચે ઇન્દ્રિયના વિષયનું પણ એકને જ્ઞાન આમાંથી કહેલું છે. 49 ગાથા સકલ વિષયોના વિશિષ્ટમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામનું તેનો સ્વભાવ હોવાથી એક રસવેદના પરિણામને એક શબ્દવેદના પરિણામને જાણતો કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દને સાંભળતો નથી. આ આત્માનો અનુભવ કેમ થાય એની આમાં વિધિ છે. આ કંઈક કજ્યો કરીને વાતવાદ કરે, શું અમે અત્યારે કાન છે સાંભળીએ છીએ, ઉગાર છે સાંભળીએ છીએ, શું આ ખોટું છે? બધા સાચા તું કહેવા દે, પણ તું કાન વડે સાંભળ, જોગાડ વડે સાંભળ, તો તને અતિથી આનંદ આવ્યો, સમય દર્શન થયું. તો સમય દર્શન તો થયો નથી, તો કંઈક વિચાર કે મારી ભૂલ છે. આ સમય દર્શન ને બાધક થાય છે, હું પરને જાણું છું, હું પરને કરું ને પરને જાણું, એ બાધક તત્વ છે. જાણનાર જણાય છે ખરેખર આત્મા પરને જાણતો નથી, તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યારે? આ એકાદીના માર્ચના આત્મધર્મમાં ગુરુવાણી આવી છે, એકાદીનો માર્ચ પગે લાગે પણ એનું કયું માને નહીં. પ્રશંસા કરે મોટી શ્રદ્ધાંજલિ આપે, તો મોટી શ્રદ્ધાંજલિ આપે. ઓ વાંચવાથી પાણી આપી જાય, માનવું નહીં. ભાઈ બાપુ, આ આત્માને જાણ્યા વિના મહિના વિના ભવ અંત આવશે નહીં. તો તીર્થંકરની ભક્તિ કરી, ગુરુની ભક્તિ કરી, આચાર્ય ઉપાધે સાધુની ભક્તિ કરી. ભાઈ બાપુ ને હાથ છે, રાગને જાણનાર ઇન્દ્રિય જ્ઞાન છે, એ રાગ મારું એ મિથ્યાતું પણ થશે. ઇન્દ્રિય જ્ઞાન સંસારની જળ છે, જેમ કર્મકૃત રાગાદિથી અસંયુક્ત હોવા છતાં રાગથી સહિત માને છે, એ સંસારનું બીજ છે એવો પાઠ છે. એમ અતિ ઇન્દ્રિય જ્ઞાનને ભૂલીને ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માને એમાં એકત્વ કરે છે. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષી છે. છઠ્ઠો બોલ્યો છેલ્લો, સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પ્રણતા છતાં પણ પોતે શબ્દરૂપ પ્રણતો નથી માટે અભ્યક્ત છે. સકલ જગતના બધા પદાર્થો જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો અભાવ, જ્ઞાનની સાથે પરપદાર્થનું તન્મયપણું એકત્વ પણ થતું નથી. રાગ કર્મ શરીર બધું લઈ લો, જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો એકમેક થવાનો નિષેધ હોવાથી, બધામાં હોવાથી શબ્દના જ્ઞાનરૂપે, એ તો આત્માનું જ્ઞાન, પણ શબ્દ જેમાં નિમિત્ત હોય તો ઉપચારથી શબ્દના જ્ઞાનરૂપે એમ કહેવાય. શબ્દના જ્ઞાનરૂપે પ્રણમતા છતાં પણ પોતે શબ્દરૂપે પ્રણમતો નથી, કેમ કે જ્ઞેય જ્ઞાયકનો તાદાત્મ્યનો અભાવ છે. ભલે શબ્દ નિમિત્ત હોય પણ જ્ઞાન જણાય છે, એમાં શબ્દ સંબંધે જ્ઞાન જણાય, પણ શબ્દને જ્ઞાનની અંદર એકત્ર થતું નથી. વિભક્ત રહીએ છીએ, આત્માને જાણતા જાણતા શબ્દ જણાય તો એકત્ર બુદ્ધિ ન થાય. આત્માને જાણવાનું છોડીને શબ્દને જાણે તો ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય, તો સંસાર ઉભો થઈ જશે, વિખ્યાતોનો દોષ લાગશે. શબ્દને સાંભળતા શબ્દમાં મમતા થશે, શબ્દ મારો, હું બોલું છું ને, હું નથી બોલતો છું, એમ ઘણા પછી આકરા હોય ને, આકરા એમ તું નથી બોલતો છું, તારો બાપ બોલે કે એમ આકરા માણસ હોય ને, કંઈક ને કંઈક તપા મારે પછી આત્માનો એ કરે છે. છતાં પણ પોતે શબ્દરૂપે પ્રણતો નથી, જળ રૂપે પોતે થતો નથી, અને ભાવિન્દ્રી વડે થતો નથી, એના રૂપે તો શબ્દ વડે તો ક્યાંથી થાય, માટે આત્મા અશુદ્ધ છે. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશુદ્ધ છે. હવે આવશે કાલે, આજે કઈ પૂરો શીખ્યું અદિતિ સંસ્કાર આવશે. આત્માને આશ્રમનો ભેદ ન તો ચક્ર ખાને આવે, પણ ઇન્દ્રિય જ્ઞાન ને અતિ ઇન્દ્રિય જ્ઞાન મેં ભગવાન આત્મા ભીન છે એ વાત તો ક્યાંક ક્યાંક થોડી જગ્યાએ આવશે.
ગુરુદેવ એટલા ઉછળી ઉછળીને બોલતા હતા, ધ્યાન જાણે છે પણ જણાતું નથી, એવું ઉછળી ઉછળીને
બધું અગિયાર જાતા બધું આવી ગયા, ભાગ બધું આવેલો છે. અમે પણ ગુરુદેવનું ગયેલું થયું છે, અમારે ધર્મની વાત નહીં, બધો આધાર આપીએ છીએ. આ અનાથી વધારે શું આધાર? 49 ગાથા મૂળ ગાથા છે. ઇન્દ્રિય જ્ઞાન વડે હું જાણું છું, માનતો તો તું અજ્ઞાની છો. જાણવાનું સાધન દ્રવ્યજી તો નથી પણ ભાવજી, પછી બધું જણાઈ જાય કે ચાર જણાઈ જાય કે શેમાં ઇન્દ્રિય જ્ઞાનમાં કે નહીં. પછી જ્ઞાન પણ જ ગણાય. જાણવાનો નિષેધ છે, જણાય છે એનો નિષેધ નથી.
આ વાત તો ભેદભાઈ કોઈ નથી સમજતા. હું તો મારી જાત અનુભવ નથી, પ્રત્યેક કરું છું, નામ નહીં આપતો, છેક સુધી કોઈ સમજતા નથી.
બરમ છે,
પૂછ્યું
જાણે છે ને જણાય છે તો એક જ વાત છે, ના બહુ મોટી ફેર છે, મોટો ફેર
એક જ છે,
બહુ મોટો ફેર છે. જાણે તે માને એવું છે, જાણે તે પામશે, બાકી એનો અજીવ નામનો વિકાસનો વિચાર પ્રશ્ન છે. આ બધા જે પરિણામ છે, રાગ દ્વેષ મોહ દુઃખના પરિણામ, એને આપ ભૂતલના કહો છો, ભૂતલના પરિણામ કહો છો, ભૂતલ નહીં કહો છો, એનાથી એમ એવા સુધાર્થમાનું સ્વરૂપ શું છે અને એનું લક્ષણ શું છે? સુધાર્થમાં એ પ્રગટ છે અને એનું લક્ષણ પ્રગટ છે, પણ એની નજર ત્યાં નથી. એને દેહાદીને રાગાથી જીવપણે માગે છે. એને કહ્યું કે તું તેને જીવ જાણે, એ જીવ નથી, બધું અજીવ છે.
ધીમો કહ્યું છે
તું તેને જીવ માની લો છો, રાગ દ્વેષના પરિણામ કર્મ શરીર આદિ એ બધું અજીવ તત્વમાં જાય છે, જીવ એનાથી જુદો છે. ભૂતલના સંગે થાય છે માટે બધા ભૂતલના પરિણામ છે, એનાથી ભગવાન આત્મા જુદો છે. ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે આ બધા પરિણામથી ભિન્ન આત્માનું સ્વરૂપ શું? શંકુચૂર્ણ એ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? વ્યવહાર જીવનો પ્રશ્ન નથી પૂછ્યો. સંવર વિરાટે બહુ એનું સ્વરૂપ શું હોય ન પૂછો, પણ પરમાર સ્વરૂપ એક અને ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ અર્થ છે કે તેમાં કોઈ પણ પ્રકારની મતગણ